ટ્રેક નંબર 61 શુદ્ધ પર્યાયનો આશ્રય શુદ્ધાત્મા વિશે. શુદ્ધ પર્યાય ક્યાંથી આવે છે? બહારથી, પૂર્વ પર્યાયમાંથી કે દ્રવ્યમાંથી? એ સમજવાની અભિલાષા મને તો જાગી છે, તો હું તો જાઉં છું પૂજ્ય બેનશ્રી પાસે.
ચત્તારી શરણમ પૌજામિ અરહંતા શરણમ પૌજામિ સિદ્ધા શરણમ પૌજામિ સાહુ શરણમ પૌજામિ કેવડી પણ ધનુ શરણમ પૌજામિ ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભવસાગરમાં કરે છે સકળ કરાંત મોક્ષ કરાં સકળે અનંત ભાવ કરીને જે ગુણ જાય તે જીવ કરીને નિશ્ચય જાય સંસારમાં એ શરણ ચાર અવર શરણ એક હોય જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગોઠે અમૃત છે લગતી કરાં ગંગા ગુરુવર તમને સમજે તો સદાય મને નથી પડતા.
જ્યારે આત્મનો દીવડો જાગે ત્યારે ગાયકનો આશરો માગે કરે કર્મનો નાશ થાય શિવપુરમાં વાસ એ બહુ ભવના દુઃખમાંથી મુક્તિ માગી જાગ્યો રે આત્મા આત જાગી મુક્તિ ના અમૃત ની પ્યાસ જાગી અભિલાષ જાગી જાગ્યો રે આત્મા.
દ્રવ શાશ્વત છે અને પર્યાય અંશ છે એટલે પર્યાય નું પરિણમન પર્યાય સ્વતંત્ર કરે એમ કેવાય એટલે એક ઓલો અંશ છે ને ઓલો ત્રિકાળ છે એમ પણ એટલે એ પર્યાય અધર નથી કોઈ દ્રવ નો એના આશ્રય નથી આશ્રય વિના પર્યાય પરિણમી ગઈ એમ નથી દ્રવ ના આશ્રય પર્યાય પરિણમી છે પર્યાય એક અંશ છે એટલે એને જુદું કે પર્યાય ને મેળે એ પરિણમી એમ એક અપેક્ષા એ કહેવાય પણ એ દ્રવ ના આશ્રય વગર અધર પરિણમી એવું નથી કહેવાય.
એમ રાજાને દોરી છે રાજાની જે રાજા જેમ ચાલતો એમ જ પર્યાય ને ચાલે છે એની દ્રષ્ટિ દ્રવ ઉપર જાય તો એમ જ પર્યાય હાલે એને પોતે જે અંદર સ્વભાવમાં એકદમ જોર વધી જાય સ્વભાવ તરફ એમ જ પર્યાય હાલે વિભાવ તરફ જાય તો એમ જ પર્યાય હાલે જેમ એ ઓલો જેમ મૂળ દ્રવ ઉપર દ્રષ્ટિ દેનારો જે દ્રષ્ટિ દેનારો છે એ જેમ હાલતો હોય એમ જ પર્યાયની દોરી એમ જ હાલે બીજી નું હાલ એવી જાતના જે દ્રવ ઉપર દ્રષ્ટિ છે એને જે બળ માંથી જે હાલે છે એ પ્રમાણે પર્યાય હાલે બીજી રીતે હાલી ન શકે એને આશ્રય દ્રવ ઓલા વિભાવ તરફ દ્રષ્ટિ હોય તો એમ જ વિભાવ હાલે આમ દ્રષ્ટિ કરે તો આમ સ્વભાવ હાલે એમાં જો વૃદ્ધિ કે પોતે જોર થી એની પરિણતિ વૃદ્ધિ તો એમ હાલે બધું તો આખો ચક્ર એમ હાલે એક તેની દ્રષ્ટિ ફરે ને એક લીનતા ફરે તો આખું દ્રવ્ય નું બધું સૌ સર્વ ગુણાશ્રય સમ્યક દર્શન બધું ચક્ર એમ હાલે જેમ દ્રવ્ય ની પરિણતિ જે દ્રષ્ટિ જે તરફ દ્રષ્ટિ ને પરિણતિ લીનતા જેમ હાલે એમ બધું હાલે એ કઈ આમ હાલે તો ઓમ નો હાલે બીજી તરફ હાલે પોતાથી શુદ્ધાત્મા ને શુદ્ધ રૂપે પર્યાય પરિણમે પોતા સ્વતંત્ર પરિણમે પણ જેમ હાલે દ્રવ્ય ની દ્રષ્ટિ ને લીનતા જેમ હાલે એમ હાલે બીજું ન હાલી શકે પછી એને જુદું જુદું બધે કરવાનું જવું પડે કે આ જુદું જુદું એક હાલ્યું એમાં બધી પરિણતિ સર્વ ગુણ સમ્યક એટલે સ્વતઃ પરિણામ શુદ્ધ થાય છે અનંત ગુણ જુદું જુદું બધું અનંત ઉપર દ્રષ્ટિ મૂકીને ભેદ મૂકીને કરવું નથી પડતું એ જુદી જુદી બધા ઉપર દ્રષ્ટિ મૂકીને એક ઉપર દ્રષ્ટિ એટલે બધું ચક્ર અવળું થયું એમ હાલે કારક સ્વતંત્ર અપેક્ષા સમજી લેવાય કઈ જાતનું એને કેટલા સુધીની સ્વતંત્રતા હોય છે પર્યાય
જે બાજુ મળે એ તરફ બધી પર્યાય હોય દ્રષ્ટિ ને લીનતા જ્યાં ફરે ત્યાં બધી પર્યાયો ફરે સ્વતંત્ર અનંત શક્તિ થી ભરેલા હોય એમ એવી જાતની સ્વતંત્રતા પર્યાય ની એવી સ્વતંત્રતા નથી તો દ્રષ્ટિ ના બળે એમ પોતે પોતા તાર વળે પર્યાય પર્યાય એમ દ્રષ્ટિ ના બળે એમ કહે છે બાકી ને પર્યાય આશ્રય વગર ની નથી હોતી આશ્રય તો રહે છે
આશ્રય દ્રવ્ય નો તો બરાબર છે આશ્રય તો પર્યાય ને દ્રવ્ય નો પણ છે પણ આશ્રય દ્રવ્ય નો રાખીને પણ સ્વતંત્રપણે પરિણામે છે એવું કોઈ વિવક્ષા
સ્વતંત્ર પરિણામે એટલે એ કઈ એને દ્રવ્ય ના હાથમાં દોરી નથી અને ઠીક પડે એમ પરિણામે એવું નથી એને દોરી દોરી જે મોક્ષ માર્ગ એની દોરી એના હાથમાં છે એ વિભાવ તરફ જવું હોય તો એ સ્વતંત્ર જેમ સ્વભાવ એમ પર્યાય નથી જતી એને હાથમાં દોરી છે કઈ બાજુ દોરી વાળવી એના હાથમાં છે એ દ્રષ્ટિ ના હાથમાં એમ દોરી છે અકારણ પરિણામે દ્રવ્ય જુદું છે અને અંદર પુરુષાર્થ છે પ્રગટ પર્યાય થાય છે આ એમ કેમ પરિણામ અકારણ પરિણામ છે પણ એ જે બુદ્ધિપૂર્વક પુરુષાર્થ થાય છે એમાં એને દોરી એની હાથમાં છે દોરી હાથમાં નથી ને ઠીક પડે એમ પર્યાય પડે ને એવું નથી એની દિશા આખી બદલાઈ ગઈ છે દ્રવ્ય દ્રષ્ટિનું આલંબન છે આલંબનના જોરમાં પર્યાય બધી આ બાજુ આવે છે એના આલંબનના જોરમાં આવે છે
દોરી
એના હાથમાં જઈ સ્વતંત્ર પણ છે એ સ્વતંત્ર પણ છે કઈ પર્યાય છૂટી ફરે છે એવું નથી દ્રવ્ય ના હાથે ને દોરી એના હાથમાં છે સાધક ના હાથમાં છે પર્યાય તો શુદ્ધ પર્યાય તો પોતામાં પ્રગટ થાય છે એ તો ક્યાં એ કઈ નીકળી ન જતી પોતાની પર્યાય છે પણ એના પર પોતે દ્રષ્ટિ એક તો બધી પર્યાય ને દ્રવ્ય માની ગયો છે એ પર્યાય
છે
કે નહીં એ તો એકત્વ બુદ્ધિ છોડે એકત્વ બુદ્ધિ છોડાવી છે એકત્વ બુદ્ધિ પર્યાય સાથે એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે દ્રવ્ય ને ભૂલી ગયો છે દ્રવ્ય જે શાશ્વત છે એને ભૂલી ગયો ને ક્ષણિક ઉપર દ્રષ્ટિ કરી છે વિભાવ ને પોતાનો માન્યો અને પર્યાય ક્ષણિક એને જેને દ્રવ્ય માની લીધું છે માટે દ્રવ્ય ભૂલી ગયો માટે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે પર્યાય ને કઈ કાઢી નાખે એટલે વિભાવ પર્યાય ને પલટાવી નાખવાની જરૂર છે વિભાવ ને વ્યય કરવો પણ શુદ્ધ પર્યાય તો પ્રગટ કરવાની છે પ્રગટ થાય કેવી રીતે પર્યાય ઉપર દ્રષ્ટિ રાખવાથી પર્યાય પ્રગટ થતી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો પર્યાય પ્રગટ થાય અને દ્રવ્ય દ્રષ્ટિ કરીને પર્યાય ની દ્રષ્ટિ ફેરવી નાખે પર્યાય માં દ્રવ્ય માની રહ્યો છે માટે પર્યાય દ્રવ્ય નથી દ્રવ્ય તો અનાદિ અનંત છે આ પર્યાય ઉપર થી દ્રષ્ટિ છોડે એમ કે દ્રવ્ય છે એવું નથી પર્યાય તો દ્રવ્ય નું સ્વરૂપ છે વિભાવ પર્યાય નો વ્યય સ્વભાવ પર્યાય તો ઉત્પાદ થાય છે પણ એના ઉપર દ્રષ્ટિ છોડી દે એની ઉપર એની એકત્વ બુદ્ધિ છોડી નાખે એ ઠીક થાય જૈન દર્શન નો પ્રાણ છે એમાં બધું આવી જાય છે ભૂતાર્થી વ્યવહાર ને ભૂતાર્થ ને આશ્રિત સમ્યક દર્શન હોય અનાધિકાર થી દ્રવ્ય દ્રષ્ટિ કરી નથી સાત્વિક નિર્મળ છે નિર્મળ જેમ સાત્વિક આત્મા નિર્મળ આત્મા ને ઓળખો જ નથી મલિનતા નો અનુભવ કર્યો છે પણ નિર્મળતા નો અનુભવ કર્યો નથી નિર્મળતા નો અનુભવ કરે એને શ્રદ્ધામાં લે એને જ્ઞાનમાં લે એની સ્વાનુભૂતિમાં લે તો એ આત્મા પોતે જ છે અને એ અનંત સાગર ભર્યો છે અનંત ગુણ નો સાગર એ પ્રગટ થયો છે એના સામર્થ્ય નો મહિમા નથી અંદર કે હું અનંત શક્તિઓનો ભરપૂર છું એને મહિમા પોતાનો નથી આવતો બીજાનો આવે છે
બહાર નો બધા ફૂલ ની રુદ્રિયો નો મહિમા આવે છે, પણ અંતર નો મહિમા નથી, પરદ્રવ્ય નો મહિમા આવ્યો, ચૈતન નો મહિમા આવતો નથી. અરૂપી આત્મા, પણ એ અરૂપી પણ કોઈ અરૂપી કોઈ જુદો જ છે, એ અનુપમ અરૂપી, એને એ ઓળખતું નથી. પર્યાય તો શુદ્ધ પર્યાય તો પોતામાં પ્રગટ થાય છે, એ તો ક્યાં એ કઈ નીકળી નથી જતી, પોતાની પર્યાય છે. પણ એના પર પોતે દ્રષ્ટિ, એક તો બધી પર્યાય ને દ્રવ્ય માની દેવ છે, એ પર્યાય પરથી દ્રષ્ટિ છોડો. પર્યાય માં દ્રવ્ય માની દે છે, માટે પર્યાય દ્રવ્ય નથી, દ્રવ્ય તો અનાદિ અનંત છે. આ પર્યાય ઉપર થી દ્રષ્ટિ છોડે,
દ્રષ્ટિ છોડવા માટે
શક્તિ તો કઈ શક્તિ તો એટલી સંપૂર્ણ સંપૂર્ણ ખાલી દ્રષ્ટિ દેવાથી
શક્તિ તો એટલી નીકળી દે છે, એ બધું દ્રવ આપે છે, પણ એ બધું પ્રગટ થાય છે, પર્યાય આપે છે, પ્રગટ પણ થાય છે. શક્તિ જેમ છે એમ એટલી નીકળી દે છે, એમાં કઈ વસ્તુ નથી, એમાં કઈ દ્રષ્ટિ નથી, એ બધું દ્રવ આપે છે. પણ પર્યાય આપે છે એમ કહેવાય, દ્રવ ને આશરે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, દ્રવ માંથી પર્યાય પ્રગટ થઈ, શુદ્ધ સમ્યક દર્શન પ્રગટ થયું, ચતુર્થાત્મ ગુણસાન પ્રગટ થયું, એ બધું કહેવાય. એ બધું પર્યાય અપેક્ષિત પ્રગટ પણ થાય છે. શક્તિ અપેક્ષાએ જેમ છે એમ દ્રવ આપે, જેમ છે એમ છે, પણ પ્રગટ પણ થાય છે એવી એક અપેક્ષા કરેલી છે. કઈ પ્રગટ કરી નથી, કેવળ જ્ઞાન પ્રગટ થયું, વિતરાગ્રશા પ્રગટ થઈ, ચારિત્ર પ્રગટ થયું, ચારિત્ર શક્તિમાં અનાદિ અનંત એમ એમ જેવું છે એવું છે, એ દ્રવ અપેક્ષા કહેવાય. પણ ચારિત્રમાં મિથ્યા ચારિત્ર થઈ ગયું, દ્રષ્ટિ બહાર ગઈ છે, તો સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ થયું, પર્યાય અપેક્ષા પ્રગટ થાય છે. પ્રગટ કઈ નથી થતું, દ્રવ્ય માંથી કઈ કઈ પ્રગટ જ ન થતું એવું નથી, પર્યાય અપેક્ષા પ્રગટ થાય છે, દ્રવ્ય અપેક્ષા જેમ છે એમ છે. દ્રવ્ય ગુણો એવું એવું રાખીને બધું પર્યાય માં બધું હાનિ વૃદ્ધિ, પર્યાય પ્રગટે, પર્યાય વિભાવ રૂપે થઈ, પર્યાય સ્વભાવ રૂપે થઈ, પર્યાય ઊંઘી, પર્યાય વિશેષ પ્રગટ થઈ, એ બધું થાય. દ્રવ્ય અદભુત, એક અપેક્ષા દ્રવ્ય માંથી કઈ પ્રગટ નથી, પર્યાય માંથી પર્યાય એમ કહેવાય, પણ દ્રવ્ય માંથી પર્યાય પ્રગટ થાય, દ્રવ્ય માંથી પ્રગટ થાય છે એમ પણ એક જાણનારું જ્ઞાન દ્રવ્ય માંથી પ્રગટ થયું, કઈ અધર નથી પ્રગટ થયું. લોકલ લોકો ને જાણનારું જે જ્ઞાન હતું એમ વિતરાગ્રશા નિર્મળતા દ્રવ્યમાં પ્રગટ થયું, દ્રવ્યમાં એટલે વિતરાગી પરી નથી, દ્રવ્ય ની પ્રગટ થયું, દ્રવ્યમાં કેવળ જ્ઞાન પ્રગટ થયું, જ્ઞાન લોકલ લોકો ની નિર્મળતા રૂપે દ્રવ્ય કરી એમ પણ કેવી અપેક્ષા છે. દ્રવ્ય પૂર્ણતા પ્રગટ કરે છે, દ્રવ્યની શક્તિમાં કઈ આનંદ નથી, પૂર્ણ આનંદ આવી ગયો, બધું પ્રગટ થઈ ગયું. પછી બીજે સમયે બીજું શું પરિણામ આવશે કે દ્રવ્યમાં બધું પ્રગટ, એ કઈ નથી, તો એટલું પ્રગટ થઈ ગયું તો અનંતનું અનંતું છે, બીજે સમય બાજુ એટલું ને એટલું પ્રગટ થાય છે. એમાં કઈ કે આટલું બધું દ્રવ્યમાં જે ભર્યું હતું એ બધું પૂર્ણ સામર્થ્ય, પૂર્ણ વિતરાગ્રશન, પૂર્ણ કેવળના એક સમયમાં બધે પહોંચી જાય, ત્રણ કાળ ત્રણ લોક બધે પહોંચી ગયું એક સમયની અંદર, તો હવે એ તો પૂરું પ્રગટ થઈ ગયું, હવે દ્રવ્યને શું કરવાનું, બીજે સમય તો અનંત અનંત ઘટતું, બીજે સમય તો એની પરિણતિ એમને ઉભી જ રહે છે, અનંત કાળ સુધી પરિણમે તો દ્રવ્યમાંથી ક્યાંક છૂટતું જ નથી, એટલું પ્રગટ થઈ ગયું. તો
અક્ષય ધરો
છે, વેદન માનું કહું છું,
આ વેદન માં પૂરું થઈ ગયું તો બીજે સમય એટલું નીકળું છે. એવું દ્રવ નું કોઈ અચિંત સ્થાનક છે. દ્રવ ની અપેક્ષા પર્યાય ની અપેક્ષા એ બે ને સંધિ કરીને સમજવું એ કોઈ દ્રવ નું સ્વરૂપ અદભુત છે. એટલી દ્રવ અપેક્ષા જુદી પડે તો પછી પર્યાયમાં કઈ નથી, પર્યાય અધર રહી ગઈ એવું નથી. એમ એ દ્રવ નું સામર્થ્ય, પર્યાય નું સ્વરૂપ એ દ્રવ નું સ્વરૂપ છે. એ પર્યાય કોઈ અચિંત રૂપે છે. અનાદિના દ્રવ્યને વળી વર્તમાન પરિણતી કરે એને વળી પછી દ્રવ અનાદિના દેવ દ્રવ પરિણમતું નથી કોઈ અપેક્ષા કહેવાય. પછી કોઈ અપેક્ષા એ દ્રવ પરિણમે છે. દ્રવ તો એમાં કઈ હાનિ થતી જ નથી. દ્રવ એવું નહીં ઉત્તસ્થ કહેવાય. દ્રવ પછી પારિણામિક છે. એ કેવો વિરોધી વાત છે? ઉત્તસ્થ છે ને પછી પરિણામિક છે. પરિણામિક છે એટલે પરિણામ કરે. આપણે એટલે કે એમ કહેવાય કે પર્યાય પરિણમે, પણ પર્યાય ક્યાં પરિણમે છે? કે દ્રવ્યમાં પરિણમે છે કે પર્યાય બહાર પરિણમે? પર્યાય કઈ જુદી અલગ બીજા દ્રવ્યની જેમ બહુ પરિણમ છે. એ દ્રવ્ય પોતે જ પારિણામિક ધર્મ, દ્રવ્ય પોતે પરિણમે. એ દ્રવ્ય નું એવું અદભુત સ્વરૂપ છે. બંધી પૂર્વક સમજવું જોઈએ. બે આનંદ આવી ગયો. હવે બીજે સમય બીજા આનંદ ક્યાંથી આવશે? ગુણ બધો પૂરો થઈ ગયો એક સમય ની અંદર. હવે ખૂટી ગયો. હવે બીજું ક્યાંથી? આ કઈ એવું ધન નથી. એક ધન બધું ઘરમાં ભેગું થયું, બધું ધન વાપરી નાખ્યું. હવે શું એવું નથી? એ તો એ બધું એ જ પૂરું કહેવાય. પણ તોય તો એમ એમ આવ્યા જ કરે. ખૂટતું જ નહીં. એ દ્રવ ની શક્તિ ખટી ગઈ. હવે દ્રવ માં કઈ નથી. એમ માને તો ખોટું છે. દ્રવ માં અનંત શક્તિ છે. શક્તિ છે કે વિગોદમાં જાય તો એટલી નીકળી શક્તિ છે. એ મન સમાન અને પાછું પ્રગટ થાય તો એ પ્રગટ થનારો પછી શક્તિ નથી એવું લાગે તો એવું ના પ્રગટ થાય તો
એવું
દ્રવ્યની છે. દ્રવ્યને ક્ષણિક રૂપે પરિણમનારું પણ એ દ્રવ્યનું છે. દ્રવ્યનું સ્વરૂપ છે. પણ એનું સ્વરૂપ સમજો કે દ્રવ્યમાં એક ભાગ એવો છે કે ક્ષણ ક્ષણે પરિણતિ થાય, બીજી બીજી પર્યાય આવતી જાય છે. અને એનો એક ભાગમાં એ અનાદિ અનંત એવો ને એવો રહી શકે છે. એ દ્રવ અનાદિ અનંત પર્યાયમાં એક ભાઈ સમજ્યું જો બાકી એના બે ભાગલા પાડી નાખે તો એ
શબ્દમાં
બે ભાગ નથી. એવા દ્રવ ના ભાગ છે એવા બે ભાગ એવા નથી. અપેક્ષા એ ભાગ વસ્તુનો સ્વભાવ એક રહે છે. આનંદ ગુણ વ્રત થઈને આનંદ ગુણ હાનિ એ રીતે એ દ્રવ સ્વતઃ પરિણમે છે. એવો દ્રવ નો સ્વભાવ છે. એ પર્યાયમાં એવું થાય છે. એ પર્યાય દ્રવ ની છે. એ દ્રવની પર્યાયમાં પણ એવી તારતમ્યતા રૂપે દ્રવ પરિણમે છે. એ પર્યાય તરફથી જો પરિણતિ તરફથી તેમાં હાનિ વૃત્તિ એવી રીતે લાગુ પડે. પણ દ્રવ અપેક્ષા એ લાગુ નથી. એ જે અગુરુ લગ્ન છે એની વાસ્તવિક હાનિ વૃત્તિ નથી થતી. કે કેવળ જ્ઞાન વધી ગયું, જ્ઞાન ઘટી ગયું એમ નથી. પણ એ તેની પર્યાયમાં તારતમ્યતા રૂપે પરિણમે છે. આ તેનું જ્ઞાન શક્તિમાં થઈ ગયું. કેવળ જ્ઞાન પછી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ તો એનો એક વિકાસ ની અપેક્ષા છે. એ સ્વભાવ તરફ સ્વભાવનો આશ્રય લે, દ્રવ્યનો આશ્રય લે તો એ દ્રવ્ય તરફની જે શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. એટલે પર્યાય વગરનું કઈ દ્રવ્ય નથી, પર્યાયમાં છે. દ્રવ્ય પર્યાય છે, પર્યાય થાય છે, પરિણતિ થાય છે. એ પર્યાયની અપેક્ષા એ હાનિ વૃદ્ધિ લાગુ પડે છે. પર્યાય અપેક્ષા દ્રવ્ય અપેક્ષા એ નથી. પર્યાય અપેક્ષા એ સાધનાની પર્યાય પ્રગટ થઈ સમ્યક દર્શન છઠ્ઠું સાતમું ગુણ સ્થાન આગળ ગયો. પર્યાયમાં શુદ્ધિ વધતી ગઈ. આ શ્રેણી મંદિર બધું પર્યાય અપેક્ષા કહેવાય. કેવળ જ્ઞાન પ્રગટ થયું બધું પર્યાય અપેક્ષા છે. અને પર્યાય દ્રવ્યની જ છે. તે દ્રવ્ય પર્યાય જો અભેદ કરીને કહેવાય તો દ્રવ શુદ્ધ રૂપે પરિણમ. દ્રવ્યમાં કેવળ જ્ઞાન થયું. દ્રવ્યમાં એ દ્રવ્ય અપેક્ષા એમ કહેવાય. એ દ્રવ્ય પર્યાય અભેદ કરીને. અને જો પર્યાય અને દ્રવ એવી રીતે ભેદ પાડી નીકળ્યો તો દ્રવ્યમાં કઈ નથી. દ્રવ તો ના જ્ઞાન જેમ છે એમ છે. બાકી એમાં પર્યાયમાં બધું થયા છે. અને પર્યાય પણ એ અધ્યાર સુધી અને દ્રવ કઈક જુદું, દ્રવ કઈક જુદું જ વેદન કરે, પર્યાય કઈક જુદું વેદન પર્યાયમાંથી, એવા એવા ભાગ એમ નથી. વેદન બધું પોતાને જ થાય છે. વેદન તો બીજું કરે ને ઓલું કઈક બીજું વેદન કરે એવું નથી. જે પર્યાયમાં જે થાય એ દ્રવ્યમાં એને જ્ઞાન હોય છે બધું, કે આ પર્યાયનું વેદન, આ દ્રવ છે, આ પર્યાય છે, એ જ્ઞાનમાં બધું એને. કારણ કે દ્રવ્ય પર્યાય બધો અભેદ છે. એવી રીતે એ કટકા નથી કે તદ્દન બે દ્રવ હોય એવા કટકા નથી. જે અપેક્ષા છે એ દ્રવ્યનું સ્વરૂપ અને પર્યાયનું સ્વરૂપ એક ક્ષણ પૂરતું છે. ઓલું અનાદિ અનંત છે, શાશ્વત છે. માટે એ અપેક્ષા એના સ્વરૂપ ભેદ પડે છે, પણ એ કઈ વસ્તુ ભેદ નહીં.
પણ એની દ્રષ્ટિ એ પરિણામ ઉપર નથી, એ તો સામાન્ય ઉપર, દ્રષ્ટિ એની સામાન્ય ઉપર છે. પણ એ દ્રવ એવું છે કે એ દ્રવ પરિણામ વાળું છે, સર્વથા પરિણામ વગરનું એ દ્રવ નથી.
પરિણામ
નથી, પણ પરિણામ કારણ શક્તિ સામે બેઠી. હા, પરિણામ વાળું દ્રવ છે. પરિણામ અનંત ગુણ અને અનંત પર્યાય ની શક્તિ સામર્થ વાળું જે દ્રવ છે એને લક્ષમાં લેવાનું છે. એની દ્રષ્ટિ પરિણામ ઉપર નથી, એની દ્રષ્ટિ નિષ્ક્રિય દ્રવ ઉપર છે. પણ એમાં એ સર્વથા દ્રવ નિષ્ક્રિય નથી, પરિણામ વાળું દ્રવ છે. એને જ્ઞાનમાં હોવું જોઈએ. એની દ્રષ્ટિ દ્રવ ઉપર છતાં એને જ્ઞાનમાં હોવું જોઈએ કે દ્રવ પરિણામ વાળું દ્રવ છે. દ્રવ એકલું કુટસ્થ દ્રવ નથી. એકલું કુટસ્થ હોય તો આ સંસાર તેનું, આ એની મોક્ષની પર્યાય પ્રગતિ, એ બધી પરિણામના જે પલટા થાય છે એ બધા પરિણામો છે. એકલું એમ નિષ્ક્રિય દ્રવ એટલે દ્રવમાં કઈ પરિણામો જ થતા નથી, એવું દ્રવ નથી. વિતરાગ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય તો પણ દ્રવ તો પરિણામી રહે છે. દ્રવ તો એમાં એના અનંત ગુણો પરિણમન કર્યા કરે છે. એનું જ્ણાન સાદી અનંત સુધી પરિણમા કરે છે. અને એક સમયમાં લોકને જાણનારું જ્ઞાન બધું જાણ્યા જ કરે છે. એની આનંદ નો ગુણ પરિણમા કરે છે. એમ તો પરિણામી સ્વભાવ તો પરિણમા જ કરે છે. પરિણામ વગરનું દ્રવ નથી. તો વેદન કોને, સુખનું વેદન કોને, જ્ઞાનનું જાણવાનું શું? જે ગુણ પોતે કાર્ય ન કરે તો ગુણ શેનો? એ જ્ઞાન જો જાણવાનું કાર્ય ન કરે તો એ જ્ઞાન કહેવાય કે આનંદ? આનંદનું કાર્ય ન કરે તો આનંદ શેનો કહેવાય? ચેતન ચેતનનું કાર્ય ન કરે તો એ ચેતન શેનો કહેવાય? એના લક્ષણો જે છે, એનું કાર્ય, એનું પરિણામ ન હોય તો એ ગુણે છેનો, એ પર્યાય છેનો, એ દ્રવ છેનો? પરિણામ વગરનું તદ્દન દ્રવ. સ્વાનુભૂતિની પર્યાય એ પણ પર્યાય છે. છઠ્ઠી સાતમે ગુણ સ્થાને જીવતા મુનિરાજ એ પણ પર્યાય છે. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. સામાન્ય ઉપર દ્રષ્ટિ છે, પણ વેદન તો પર્યાય ન થાય છે. શ્રેણી ચડે છે, કેવળ જ્ઞાન થાય છે, એ બધા પરિણામ છે.
પર્યાયો છે તે દ્રવ્ય માંથી આવે છે, ગુણો તો એક રૂપે રહે છે. પછી પર્યાયો દ્રવ્ય માંથી આવે છે અને યા તમે દ્રવ્યમાં વિલય પામીને દ્રવ્યમાં ચાલી જાય છે,
દ્રવ્ય પોતે પરિણમે છે. ગુણ એના જે સ્વભાવ છે એ ગુણ એ કાર્ય કરે છે. એને જ્ઞાન જ્ઞાન રૂપે, દર્શન દર્શન રૂપે જે આનંદ ગુણ છે પોતપોતાનું કાર્ય કરે છે. એ કાર્ય વિલે એટલે એ કાર્ય કરે છે. પર્યાય નો સ્વભાવ જ એવો છે કે કાર્ય કરે અને બીજે ક્ષણે પછી વ્યય થઈ, એક સમય ઉત્પાદ ધ્રુવ એ સાથે રહે, બીજે ઉત્પાદ ધ્રુવ બધું સાથે જ રહે છે. બીજો બીજો ઉત્પાદ થતો જાય, પેલાનો વ્યય થતો જાય છે, વ્યય થતો જાય છે. દ્રવ્યમાં એની યોગ્યતા હોય છે. કાર્ય કરે તો કે ગુણ જ્ઞાન પોતે જ્ઞાન જાણવું સ્વભાવ છે, આત્માનો જ્ઞાયક સ્વભાવ એ જ્ઞાયક છે. જ્ઞાયક જાણવા રૂપે કાર્ય કરતો હોય તો જે જાણવું એ જાણવું કેવાય, કેવી રીતે જાણવું એનું કઈ કાર્ય જ ન હોય જાણવાનું, તો એ જાણવું કેવી રીતે કહેવાય. આનંદ આનંદ નું કાર્ય ન કરે તો આનંદ કેવી રીતે કહેવાય. સામાન્ય નો અર્થ જ એવો છે કે સામાન્ય હોય ને વિશેષ હોય જ, વિશેષ વગર નું સામાન્ય હોય જ નહીં, વિશેષ વગર નું સામાન્ય ન હોય. અને જે સામાન્ય હોય એમાંથી વિશેષ થાય જ, વિશેષ સામાન્ય ના આશ્રય થાય છે. અને સામાન્ય હોય એ વિશેષ રૂપે પરિણામ વગર એ જ નહીં, સામાન્ય નું એનું કાર્ય ન કરે. જ્ઞાન કેવાય કઈ રીતે, જ્ઞાન જ્ઞાન રૂપે ન પરિણમે તો જ્ઞાન શેનું, આનંદ આનંદ રૂપે ન પરિણમે તો આનંદ શેનો કહેવાય, આનંદ નું વેદન ન આવે તો આનંદ કેમ કહેવાય. એવા આનંદ ગુણ પોતે પોતા રૂપે જો કાર્ય ન કરે તો એ ગુણો કેવી રીતે કહેવાય. એ સામાન્ય તો એક રૂપે રહે છે અનાદિ આનંદ, અને એને કાર્ય બધા બદલતા જાય છે. સામાન્ય હોય ને વિશેષ હોય જ, ઉત્પાદ હોય ને ધ્રુવ રૂપ દ્રવ્ય હોય તો એ દ્રવ્ય જ એવી રીતે કહેવાય.
માંથી જો કાર્ય આવતું હોય તો વિકારી જે કાર્ય, વિકારી વિભાવ જે વિભાવ ઉત્પન્ન થાય છે એ પણ ગુણ માંથી આવે છે.
એ ગુણ વૈભાવિક શક્તિ છે એવી આત્મામાં, એ વૈભાવિક શક્તિ છે, એવી શક્તિ છે એટલે વિભાવ પર્યાય થાય છે. એની સામે નિમિત્ત છે પણ વૈભવ એની કઈ એવી જાતની યોગ્યતા જ નથી, એમ નથી. એવી એક વૈભાવિક શક્તિ છે આત્મામાં, એવી યોગ્યતા છે કે જે વિભાવ રૂપે પરિણમે છે. એક નિમિત્ત કઈ કરાવી દેતું નથી, નિમિત્ત છે પણ એવી એની યોગ્યતા છે કે એ રૂપે પરિણમે છે. સ્વાતિક સ્વાતિક નિર્મળ રૂપે એનો સ્વભાવ છે, પણ નિમિત્ત આવે તો પછી લાલ રૂપે પરિણમે એ નિમિત્ત લાલ કરતું નથી, પણ સ્વાતિક ની યોગ્યતા છે કે રૂપે પરિણમે. એમાં આત્મામાં એક વૈભાવિક શક્તિ છે કે જે વિભાવ રૂપે પરિણમે છે, પણ એ જ્યાં સ્વભાવ રૂપે પરિણમે જાય વૈભાવિક એમ વૈભાવિક યોગ્યતા એમ થઈ જાય છે. પણ એ ગુણ એવી જાતનો નથી કે એ ગુણ પલટી ને એનું વેદ આત ગુણો તો એવા છે કે નાયક જ્ઞાન ને આનંદ ને એ ગુણો તો બધા એવા છે કે આત્માની સાથે એવી રીતે જોડાયેલા છે કે એનું કાર્ય આવે તો એ ગુણ એનું નામ જ કહેવાય, કાર્ય ન આવે તો ગુણ એ ન કહેવાય. એવા એ વિશેષ ગુણો છે આત્મામાં, જ્ઞાન ને આનંદ ને બીજા તો કેટલાક શક્તિઓ છે, કોઈક ધર્મ છે. જ્ઞાન જ્ઞાન રૂપે જ્ઞાન જાણવાનું કાર્ય કર્યા જ કરે છે. વધઘટ વસ્તુ સ્વરૂપે નથી થતી, એમાં મૂળમાં વધઘટ નથી થતી, એ પર્યાયમાં વધઘટ દેખાય છે. મૂળ વસ્તુમાં વધઘટ કઈ થતી નથી. એ તો કોઈ આત્માનો અચિંત્ય સ્વભાવ, ગુણોનો અચિંત્ય, પર્યાયનો અચિંત્ય, એ બધું સ્વભાવ યુક્તિથી અમુક રીતે એનું એનું પોતે સિદ્ધાંત બેસાડી શકે. બાકી આનંદ ગુણ આનંદ કાળ પરિણામ કરે છે સિદ્ધ ભગવાને, તો આનંદ ખૂટતો જ નથી. ગમે એટલો પરિણામે તો ખૂટતો જ નથી, એમાં કઈ તૂટો આવતો નથી. કે એ પછી વધીને એવો બહાર વહેવા જતો નથી, પોતાની મર્યાદા છોડતો નથી. આત્મામાં એવી કોઈ અદભુત શક્તિ છે, એને કહેવાય અગુરુ લઘુ. વધે ને ઘટે હાનિવૃદ્ધિ, હાનિવૃદ્ધિ વાસ્તવિક રીતે અંદર કઈ થતી જ નથી. એ હાનિવૃદ્ધિ એની સદગુણ હાનિવૃદ્ધિ તારતમ્યતા થાય છે, બાકી એમાં વસ્તુ સ્વરૂપે કઈ થતું નથી. છતાં વધઘટ થાય છે, એ પર્યાયમાં જુદું, એ ગુણનું જુદું. એવા અચિંત્ય સ્વભાવ છે આત્માનો, એની અપેક્ષાથી સમજવું જોઈએ. દ્રવ્ય અનાદિ અનંત, એના ગુણ અનાદિ અનંત, પર્યાયમાં ફેરફાર થાય. બધું વૈભાવિક શક્તિ ને વિભાવ થાય છે તો વેદન માં આવે છે, તો પણ શુદ્ધાત્મા દ્રવ એમને મળે છે. એ બધું એનો સ્વભાવ મેળવીને સમજવું પડે. શાસ્ત્ર માં આવે છે પ્રમાણે બરાબર એને મેળ કરીને સમજવું પડે. જે નિત્ય છે ગુણમાં કઈ ફેરફાર અનાદિના નિત્ય છે, તો પછી એમાં અનિત્યતા પર્યાય ની ક્યાં થયા? સ્વભાવ છે એનો પર્યાયમાં પરિણામ કરી જ્ઞાન જ્ઞાન નું કાર્ય કર્યા કરે છે. અનાદિ અનંત પરિણામ એક ભાવે દ્રવ્ય છે, એમાં પર્યાય પ્રગટ નો અભિભાવ પર્યાય થાય, અને જ્યાં સમ્યક દર્શન થાય ત્યારે ભેદ જ્ઞાન થાય, તો તે અમુક અંશે સાધક દશા થાય છે. તો થોડી નિર્મળ પર્યાય, થોડી વિભાવ પરિણતિ થોડી જોઈ છે, જેટલી બાકી વિભાવ ઉભો રહે છે. એક દ્રવ્ય દ્રષ્ટિ આખો પૂર્ણ દ્રવ્ય લક્ષમાં આવ્યો એટલે એ વખતે પૂરો નથી જતો, એને દ્રવ્ય અનાદિ અનંત એમ પૂર્ણ છે એમ દ્રષ્ટિ થઈ, તો પણ હજી તો પર્યાયમાં તો વિભાવ ને બધું છે. તો સ્વભાવમાં સમ્યક દર્શન પૂરતી દશા થાય, હજી પણ ચારિત્રમાં બાકી રહી જાય છે. સ્વભાવે પૂર્ણ પણ પર્યાયમાં અધૂરો, પણ એ પર્યાય કોની કહી છે? પર્યાયમાં અધૂરો એ દ્રવ્યની જ પર્યાય છે. પર્યાય પાછી અધર નથી લટકતી, પર્યાયનું વેદન કોઈ બીજાને થતું નથી, પોતાને થાય છે. એનું મેળ કરીને સમજવું જોઈએ કે અંતરમાં અંતરતત્વ એકમેક રૂપે ગુણોને દ્રવ્ય છે, પણ એ પર્યાયમાં ફેરફારો છે પાછા. એ બધું એને મેળ કરીને સમજવું જોઈએ. દ્રષ્ટિ એક ને સામાન્ય ને ગ્રહણ કરે, પણ પછી વિશેષમાં શું છે એ બધું જ્ઞાનમાં બરાબર યથાર્થ જાણવું પડે, તો એની સાધક દશા ચાલે છે.
જે વિભાવ થાય છે, શક્તિ કારણે વિભાવ થાય છે, ચારિત્ર ગુણમાં જે વિકાર થયો એનું કારણ વૈભાવિક શક્તિ લેવી.
વૈભાવિક શક્તિ છે એવી આત્મામાં એક, અને પોતાના પુરુષાર્થની મંદતા છે, અને નિમિત્ત તરફ પોતે જોડાય છે. પોતાના ચારિત્ર ગુણમાં એટલી અધરાશ છે, અને વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ કરાવી નથી દેતી, પણ પોતે એમાં જોડાય છે પોતાના પુરુષાર્થની માતાએ. વિશેષ ગુણો, સામાન્ય ગુણો, વિશેષ ગુણો એવા બધા અનેક જાતના અનંત ધર્મો જીવન છે. વિશેષ આવે છે એનો અર્થ એટલો
થયો
કે વિશેષ જ્ઞાન, જ્ઞાનનું જાણવાનું કાર્ય છે એ કઈ કોઈના આશ્રય છે, એ ક્ષણ પૂરતો પરિણામ એને પછી બદલી જાય છે, એ કોઈના આશ્રય છે, આશ્રય વગર નથી. સામાન્ય ના આશ્રય વિશેષ પરિણામ છે, પણ એ ક્ષણ પૂરતો છે, આનાથી અનંત નથી. ફરે છે અગ્નિ ઉષ્ણ, એ ઉષ્ણતાનું કાર્ય એને આવ્યા કરે છે. પાણી ઠંડુ છે, એ ઠંડાનું કાર્ય એને પોતાના શીતળ ગુણના સ્વભાવને લઈને આવે છે. પણ એ જો સામાન્ય પોતાનું કાર્ય ન કરે તો સામાન્ય જ રહેતું નથી. ઠંડુ અગ્નિ કહેવાય કે ઉષ્ણ હોય, પાણી ઠંડુ કેમ કહેવાય કે એ શીતળ છે? એ બધો એનો સ્વભાવ છે. એ સામાન્ય રૂપે પણ એનું કાર્ય કરે છે, ઠંડા રૂપે ઉષ્ણ રૂપે. પણ એની પર્યાય જે વિભાવ તરફ જાય તો વિભાવ રૂપે પરિણમે, સ્વભાવમાં જાય એટલે પલટી જાય છે. એ નિમિત્તના આશ્રય તરફ જાય એટલે વિભાવ રૂપે પરિણમે, નિમિત્તના આશ્રય છૂટે પોતે સ્વભાવમાં જાય તો પલટી જાય છે, એનો પર્યાય પલટી જાય છે, પરિણમ. તરંગો થઈ અને જે જળ રૂપે થાય છે એ પાણી રૂપે તરંગ રૂપ નથી રહેતા, એ અંદર પાણીની અંદર તરંગ રૂપે નથી હોતા. પાણી રૂપે એટલે એના દ્રવ રૂપે વસ્તુ જે પાણી છે એ રૂપે થઈ જાય છે. તરંગો એમાં સમાય એટલે એમાં એની એ જાતનું જે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણો છે એ રૂપ છે, એમાં તરંગ રૂપ નથી રહેતા. પણ પર્યાયી રૂપે દ્રવ્યને ગુણ રૂપે પછી સામાન્ય રૂપે એમાં પેલા દ્રવ્યમાં પરિણમ્યું તો એવી જાતની એનામાં શક્તિ છે કે આવી રૂપે દ્રવ્ય પરિણમ્યું તો એવી જાતની. પણ એ તરંગ રૂપે અંદર નથી રહેતા, તરંગ અંદર સામાન્ય રૂપે તરંગ નથી રહેતા, પણ એ એમાં સમય એટલે તરંગ, જળના તરંગ જળ રૂપે થઈ જાય એટલે જળ રૂપે એટલે સામાન્ય રૂપે થઈ જાય, તરંગ રૂપે તરંગના કામ નથી કરતું, તરંગનું કામ નથી કરતું, સામાન્ય રૂપે થઈ જાય છે. આ તરંગો આ પાણીમાં પરિણમતા એવી જાતની એનામાં શક્તિ રહી છે. આવા તરંગો પાણીમાં થયા થાય, બાકી તરંગ તરંગ રૂપે નથી રહેતા.
हमारी जो पर्यावरण गलती है वो अंदर से जो पर्यावरण गलती है वो शुद्ध गलती है या अशुद्ध अशुद्ध दोनों गलती है, बाहर आकर के शुद्ध जाती है या अंदर से अशुद्ध?
अंदर से अशुद्ध, अशुद्ध तो कर्म का निमित्त है ना, इसलिए और तरफ दृष्टि करता है, इसलिए अशुद्ध तो शुद्ध है. एक पर्याय जब वो निमित्त होता है तो इसकी लाल पीड़ा परिणाम होता है, तो ये स्वातिक में भीतर में से लाभ नहीं आता है. स्वातिक में तो निर्मल पर्याय रहती और स्वातिक तो सफेद है, इसमें से लालास जब देखने में आता है, लालास और नियमित के कारण उपादान अपना लालास आती है. या स्वातिक का मूल स्वभाव नहीं है, ये मूल स्वभाव तो नहीं, स्वातिक का परिणाम स्वातिक का है, ये लालास जो होते इसका मूल स्वभाव नहीं, विभाव पर्याय है, इसलिए इसका मूल स्वभाव नहीं, भीतर में से लालस नहीं आते, ये पर्याय पर्याय का है, पलटन होता है, निमित्त साथ में रहता है.
ये द्रव्य ने आलम्बन की समय दर्शन में ये द्रव्य विषय भाव द्रव्य प्रणकार में जात्यंत स्थाई है.
પ્રાણકાળ માં જાત્યંતરે જાતિ શક્તિ નથી, જે દ્રવ ના આશરે સમ્યક દર્શન થાય એ દ્રવ જાતે એમ છે ને, દ્રવ જાત્યંતર થતો નથી, એ જાત્યંતરે એની કઈ જાતિ શક્તિ નથી, તો એક સ્વભાવે જ રહે છે અનંત કાળ ગયો તો પણ જીવ તો એનો એ છે, નિગોદ માં ગયો તો પણ એ છે, દેવ માં ગયો તો પણ એવો છે, નરક માં ગયો તો એવો છે, પ્રિન્સમાં ગયો તો એવો છે, જીવ તો એ નો છે, બીજો જાત્યંતર થતો નથી, જીવ બદલીને જડ થતો નથી, જીવ તો જીવ, ચેતન તો ચેતન જ રહે છે, ચેતન તે ચેતન કણકાળમાં જડતે જડરૂપ છે, બે જુદે જુદે વસ્તુઓ છે, એ ચૈતન્ય ગ્રહણ કરવો તે જ આત્માને સુખનું કારણ છે. બાકી કઈ શું એ સ્વભાવ ગ્રહણ કરવો એ સર્વ છે, એ દ્રવ છે, એ જુદું દ્રવ છે, આશ્ચર્યકારી દ્રવ છે. જાત્યંતર નથી, પોતાનો સ્વભાવ છોડીને એનું પરિણામ થતું જ નથી, પોતે પોતા રૂપ જ રહે છે. જાત્યંતર એટલે વિભાવ રૂપે જે થાય એ પર્યાય અપેક્ષા એક બીજી જતી, પણ પોતાનો સ્વભાવ એ મૂળ વસ્તુ છોડતો નથી. નિયમિત ની અપેક્ષા કહેવાય કે સ્વાતિક પોતે નિર્મળ છે, પણ લાલ પીળા જે રંગ છે એ જુદી જાતનો છે, એ કઈનો મૂળ સ્વભાવનો રંગ નથી, પણ એ વિભાવ પર્યાય વિકૃતિ છે. ચૈતન્ય વિભાવ પર્યાય છે, સ્વભાવ પર્યાય નથી. તમે
વિકૃતિ વગરના
સમ્યક દર્શન વિકૃતિ વગરનો દ્રવ છે, જે એક સ્વભાવે છે, સહજ સ્વભાવે છે, પારિણામિક રૂપે છે, એના આશ્રયથી સમ્યક દર્શન થાય છે. પર્યાયના આશ્રય સમ્યક દર્શન થતું નથી, દ્રવના આશ્રય થાય છે. કોઈ પણ જાતની જે વિભાવ વિકૃતિ હોય એના આશ્રય સમ્યક દર્શન ન થાય, કે શુદ્ધ ભાવના આશ્રય ન થતો, અંદર શુદ્ધના આશ્રય સમ્યક દર્શન થાય, તે શુદ્ધાત્માના આશ્રય થાય, શુદ્ધ પર્યાયના આશ્રય નથી થતું. શુદ્ધ પર્યાય તો પ્રગટ થાય છે, એ કઈ કાયમ હોતી નથી, શુદ્ધાત્માના આશ્રય સમ્યક દર્શન થાય. કોઈ શુદ્ધ ભાવના આશ્રય કે શુદ્ધ પર્યાયને આશ્રય એમ નથી થતું, પોતે શુદ્ધાત્મા દ્રવ્ય છે એના આશ્રય સમ્યક દર્શન થાય, એનું જ આલંબન લેવું અને એમાં જ સ્થિર થવું, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું ચારિત્ર, બસ એના આશ્રય જ આખો મુક્તિનો માર્ગ અહીંયાથી શરૂ થાય છે. દ્રવ્યના આશ્રય, દ્રવ્યને જેવી ગ્રહણ કર્યું નથી
પર્યાય તરફ દ્રષ્ટિ કરી છે, વિભાવ તરફ દ્રષ્ટિ કરીને શુભ ભાવ કઈ કરે તે જાણે મેં બહુ કર્યું એમ એને લાગે છે, પણ કરવાનું અંતરમાં જુદું રહી જાય છે. અનંત કાળથી જે કર્યું એ કઈ કર્યું જ નથી, અંતરમાં જે કરવાનું છે એ જુદું જ છે. જાણે બહારથી કરે એટલે જાણે મેં બહુ કર્યું, પણ શ્રદ્ધા તો એમ જ હોવી જોઈએ કે મારા ચૈતન્ય આશ્રય જ બધું થાય છે. ગૌણ કરે તો આત્મા ના આશ્રય જ થાય છે, એ શુદ્ધ જ છે, એમાં કઈ અશુદ્ધ છે જ નહીં. શુદ્ધાત્મા ના આશ્રય જ થાય, શુદ્ધાત્મા ને અશુદ્ધાત્મા એ તો એક બોલવાનું, શુદ્ધાત્મા પર્યાય છે, આત્મા તો શુદ્ધ જ છે.
આજે દલીલની વાત કરી આપણે, એ પર પરિણામ એ પરિણામે
નહીં, પર રૂપે પરિણામ તો નથી, પર પરિણામ એટલે જડ રૂપે પરિણામ તો નથી. બીજાના પર જે આત્મા છે વિભાવ રૂપે મૂળ રીતે એ પરિણામ તો નથી, પર્યાય અપેક્ષા એ પરિણામ છે.
સ્વભાવ છે એવો
નહીં, એવો ને એવો રહે છે, સાત્વિક કેવું ને એવું રહે છે. પાણી ની શીતળતા જાતી નથી, જે એનો મૂળ સ્વભાવ હોય વસ્તુ નો એમ જ રહે છે, નિગોદ માં જાય તો એવું જ રહે છે, એમાં કઈ ફેરફાર થતો નથી. એનો જ આશ્રય લેવો, એનાથી જ થાય છે. બીજા કોઈ પોતાનું કલ્યાણ કરવું છે, પોતાની શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે, એ કઈ બીજાના આશ્રય થતો નથી. પોતાની અંદર વેદન ને શુદ્ધતા નિર્મળતા પ્રગટ કરી તે નિર્મળ ના આશ્રય નિર્મળ થાય છે, પોતે જ છે અને પોતાને જ ગ્રહણ કરવાનું છે, બીજું કઈ નથી.
સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં,
દ્રવ્ય સ્વપણાનો ત્યાગ કરી શકે, દ્રવ્ય પોતે પોતાને છોડતો નથી, પોતાને છોડીને બીજા રૂપે થતો નથી, પોતાનું સ્વપણ છોડતો નથી, વસ્તુ સ્વભાવે છોડતો નથી, પર્યાય અપેક્ષા છોડે એમ આવે છે, વસ્તુ સ્વભાવે છોડતો નથી. નાયક ની પરિણતિ પ્રગટ થાય, સહાનુભૂતિ પ્રગટ થાય તો એને નાયક ની દશામાં એ જ્ઞાતા ની ધારા છોડતો નથી, ગમે તેવા એના વિભાવ પર્યાય હોય ઉદયમાં તો પણ એ નાયક ની ધારા છોડતો નથી. એને ભેદ જ્ઞાની ધારા ગ્રસ્તાક્રમમાં હોય તો એમને ચાલુ પર્યાય અપેક્ષા છોડતો, દ્રવ્ય અપેક્ષા છોડે. એની પુરુષાર્થની ધારા એવી હોય છે, મારી વિભાવમાં એકત્વ બુદ્ધિ રૂપે પરિણમતો નથી, એની સ્વભાવની ધારા ચાલુ જ રહે છે, દરેક ક્ષણે ચાલુ રહે છે. નિર્મળ પર્યાયથી શુદ્ધ દ્રવ્યનો આનંદ લેવા આત્મા પેલા પોતાના જ્ઞાન સ્વભાવ વડે જણાય છે, પોતે જ્ઞાન જાણનારો છે ને પોતાના સ્વભાવ થી જણાય છે. પર્યાયથી જણાય છે પણ એ પર્યાય એનો વિષય છે ને દ્રવ્ય નું આલંબન લીધું, આલંબન એમને રહે છે, પર્યાય ભલે પલટાય આલંબન જે લીધું આલંબન તો એમને રહે છે, એ તો નવી નવી પર્યાય થાય છે.
પછી એના સંમુખ
જઈએ તો પછી પર્યાય ની સંમુખ નહીં જવાનું, દ્રવ્ય ની સંમુખ જવાનું. પોતાના અસ્તિત્વ ગ્રહણ કરીને એમાં સ્થિર ઉભો રહે છે કે આ હું, તે આ હું જ છું, આ બીજું કઈ હું નથી, એમ એને દ્રષ્ટિ ભાવ તરફથી ઉઠાવીને આ નાયક નું જે અસ્તિત્વ ચૈતન જે છે તે હું એમ પોતાના જ્ઞાન સ્વભાવ ને ગ્રહણ કરી આ વિભાવ ની સાથે જે જ્ઞાન છે એ જ્ઞાન ને વિભાવ મિશ્રિત નહીં પણ એકલું જે જ્ઞાન, એ જ્ઞાન સ્વરૂપ તેજવું છે. એ જ્ઞાન નાયક ને આધારે ગુણ છે, પણ એ ગુણ નાયક ને આધારે એટલે દ્રવ્ય ને ગ્રહણ કરે. જ્ઞાન લક્ષણ દ્વારા લક્ષ ને ગ્રહણ કરે, દ્રવ્ય ને ગ્રહણ કરે. કે આ ચૈતન દ્રવ્ય જે નાયક જ્ઞાન, જ્ઞાન થી ભરેલું જે દ્રવ્ય તેજવું છે, એમ પોતાનું અસ્તિત્વ એને ગ્રહણ કરે, એમાં દ્રષ્ટિને સ્થાપે અને એમાં લીનતા કરે, એનું આલંબન એ દ્રવ છે. બીજું કોઈ આલંબન નથી. ભગવાન એ ગુરુદેવ એ બધું એક જ ઉપાય, જે મોક્ષ ગયા એ આ એક જ ઉપાય થી ગયા છે, બીજે કોઈ ઉપાય નથી. ચૈતન્ય આશ્રય ગ્રહણ કરે. બાર વિભાવની પરિણતિ જાય, વારંવાર ચૈતન પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે. ક્યાં નાયક તેનું એ જ્ઞાન ગુણ એવો છે કે અસાધારણ છે, એ લક્ષમાં આવે, ખ્યાલમાં આવે એવું જ્ઞાન ગુણ છે. બીજા ગુણો કેટલાક છે કે જે ગુણ અસાધારણ પોતાને જલ્દી લક્ષમાં નથી આવતા, પણ આ જ્ઞાન લક્ષણ છે એ બીજામાં જાણવાનું લક્ષણ નથી. એ જાણવાનું લક્ષણ એક આત્મામાં જ છે. એ જાણવાના લક્ષણ ઉપરથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ, કે આ જાણવાનું જે લક્ષણ છે એ લક્ષણ વાળો હું ચૈતન્ય છું. એ જ્ઞાનની સાથે જીવમાં એવા અનંત ગુણ છે, પણ એ જ્ઞાન ગુણથી એ આખો આત્મા ગ્રહણ કરે. એમાં અનંત આનંદ ગુણ, સુખ ગુણ બધા એમાં છે, પણ એ આનંદ ને એવો વિશેષ ગુણ નથી કે એનાથી પકડાતું નથી, પણ જ્ઞાન એવો સ્વભાવ છે કે એનાથી ગ્રહણ થાય છે. એટલે જ્ઞાન દ્વારા આત્માને ગ્રહણ જ્ઞાન દ્વારા થઈ શકે છે. જ્ઞાન લક્ષણ એટલે બહારનું જૈનું એ જ્ઞાન એમ નહીં, એ જ્ઞાન નો ધરનારો કોણ છે કે આ જ્ઞેય જૈનું, આ જૈનું, આ જૈનું, એ જ્ઞાન એમ નહીં, પણ એ જ્ઞાન ક્યાંથી આવે છે? એ જ્ઞાન નો ધરનારો, એ જ્ઞાન નું અસ્તિત્વ ક્યાં દ્રવ્યમાં રહેલું છે, એ દ્રવ્ય ને જ્ઞાન. આ જૈનું એ જ્ઞેય થી જ્ઞાન એમ નહીં, પણ હું જ્ઞાન સ્વયં જ્ઞાન સ્વરૂપ, એ જ્ઞાન નો ધરનારો કોણ? ચૈતન્ય છે, એને ગ્રહણ કરો.
એટલે એને પ્રગટાવી દીધી અને પોતે પર્યાય એક વસ્તુ સ્વતંત્ર પર્યાય પોતે છે અને પોતાથી પરિણમે છે, પણ એને એની બધી શક્તિઓ છે એ પર્યાય રૂપે પરિણમવાની, એ દ્રવ્યમાં ને ગુણોમાં ભરેલી છે, એમાંથી પ્રગટ થાય છે, અવસ્થાઓ પ્રગટે છે. એની બધી જે એની અંદર ખજાનો ભર્યો છે દ્રવ્ય ને ગુણોમાં છે, એમાંથી પ્રગટે છે. એટલે એને આશ્રય તો દ્રવ્યનો છે, એટલે મૂળ વસ્તુ ગુણ અને દ્રવ્ય એમાં જ દ્રવ્ય એમાંથી પરિણમે છે. પોતે કરતા સ્વયંકરણ એટલે એ સ્વયં એ પોતે કઈ એમાં નવું કઈ એના સ્વભાવ થી કઈ બીજું કરી શકતો નથી કે એમાં કઈ ફેરફારો પોતે કરી શકતો, એનો જે પર્યાય નો સ્વભાવ છે એ રીતે પરિણમે છે. એની હાનિ વૃદ્ધિ એની તારતમ્યતા એ કેવી જાતની એ પોતે સ્વતંત્ર, પણ એમાં કઈ પોતે ફેરફારો કરી શકે એના પુરુષાર્થ ને દ્રષ્ટિના બળે એનામાં જે સ્વભાવ હોય એ જાતનો એ પરિણમે, એમાં એ ફેરફારો નથી કરી શકતો. માટે એ સ્વતંત્ર છે, કરતા કરણ સંપૂર્ણ પાલન એમ એનો જે સ્વભાવ છે, જ્ઞાન નો જ્ઞાન રૂપે, દર્શન દર્શન રૂપે, ચારિત્રિક રૂપે, એમાં એ ફેરફારો ન કરી શકે. એની હાનિ એની વૃદ્ધિ એના અવિભાગ પ્રતિછેદો એ બધા કેવી રીતે પ્રણમે એ બધા સ્વતંત્ર, પણ એમાં એને આશ્રય દ્રવ્ય નો એ દ્રવ્ય ના આશ્રય માંથી પરિણમે છે, એ અધર થી નથી આવતી. દ્રવ્ય ના ખજાનામાં એ ભરેલું છે, એમાંથી આવે છે.
એમાંથી પર્યાય પરિણમે, પણ એ પર્યાય નો ફેરફાર એના જે જાતના સ્વભાવો છે કે એ રીતે જ્ઞાન ના જ્ઞાન, દર્શન દર્શન, ચારિત્ર ચારિત્ર, એના અવિભાગ પ્રતિછેદો, એની હાનિ વૃદ્ધિ એની તારતમ્ય, એ બધું સ્વતંત્ર પર્યાય પરિણમે, એમાં એ પોતે કઈ ફેરફાર ન કરી શકે. પણ જે પ્રગટે છે દ્રવ્ય માંથી પ્રગટે છે, દ્રવ્ય ના બહાર થી નથી પ્રગટતી, અને દ્રવ્ય નો આશ્રય છે. એટલે પોતે દ્રવ્ય દ્રષ્ટિના બળે અને લીનતાના બળે સમ્યક દર્શનના બળે નિર્મળ પર્યાય પ્રગટવા માંડે છે. જ્યાં સુધી દ્રષ્ટિ બહાર હતી ત્યાં સુધી વિભાવ પર્યાય પરિણમતી હતી. દ્રષ્ટિ પોતામાં ગઈ એટલે સ્વભાવ પર્યાયો પરિણમવા માંડી. જે પોતાના સ્વભાવમાં ભરેલી છે એ બધી પર્યાયો પ્રગટવા માંડી. વિપરાગ દશા થાય ત્યાં કેવળ જ્ઞાન એને બધું પ્રગટે, સ્વયં પ્રગટે પણ એને આશ્રય દ્રવ્યમાં કેવળ જ્ઞાનની શક્તિ છે એમાંથી પ્રગટે છે. દ્રવ્યમાં શક્તિ છે એટલે જ્ઞાન ગુણમાં શક્તિ છે. એ ગુણો બધા દ્રવ્યમાં જ અભેદ રૂપે રહેલા છે. એક એક ગુણો બળે સ્વતંત્ર પણ દ્રવ્યમાં અભેદ રૂપે એમાંથી પર્યાયો પ્રગટે. એટલે જ એનું એને વેદન થાય છે. કઈ પર્યાય જુદી ને ગુણ જુદા ને એનું જુદું વેદન ને એમ. એ ગુણ અપેક્ષા એ પર્યાય અપેક્ષા એ લક્ષણ સંજ્ઞા અપેક્ષા એમ બધો ભેદ છે. પણ એ બધી શક્તિઓ દ્રવ્યમાં છે, દ્રવ્યમાંથી પ્રગટે છે પર્યાયો. એટલે વાસ્તવિક રીતે દ્રવ્યમાંથી એટલે દ્રવ્યનો કરતા કરણ સંપ્રદાય દ્રવ્યમાં. પણ એ સ્વતંત્ર પર્યાય પરિણમે એ પરિણમીને જે બહાર આવે છે એ પોતે સ્વતંત્ર પરિણમે છે. માટે એ પોતે સ્વયં કરતા કરણ એમ એમ પર્યાયને સ્વતંત્રતા એમ લાગુ પડે છે. કેવી જાતની નિર્મળતા, કેવી જાતના અવિભાગ પ્રતિછેદો, કેવી જાતની સાર્થકતા એ બધું એમ સ્વતંત્ર છે.
એક જગ્હા કહેને મેં આતા હૈ કે પર્યાય અપને સરકારક સે ઉત્પન્ન હોતી હૈ, પર એક જગ્હા કહેને મેં આતા હૈ કે અપને દ્રવ કે આધાર સે ઉત્પન્ન હોતી હૈ, તો ઇન દો નિર્ણય મેં કોન સા નિર્ણય જોરદાર હૈ જિસમે હમ આત્મા કા લક્ષ્ય કર સકે.
આત્મા કા લક્ષ્ય કરના તો પર્યાય ઓ તરફ આ દેવી. આત્મા કા દ્રવ દ્રષ્ટિ કે આશ્રય સે પર્યાય ઇસમે આ જાતી હૈ, શુદ્ધ પર્યાય ઇસમે પ્રગટતી હૈ. વો પર્યાય સ્વતંત્ર અમુક અપેક્ષા સ્વતંત્ર હૈ, બાકી દ્રવ્ય તો અનંત સામર્થ્ય ભરા હૈ. તો જીતના વો દ્રવ્ય સ્વતંત્ર હૈ ઉતની પર્યાય સ્વતંત્ર. એ પર્યાય કો કેના વો તો એ તો અપના સ્વભાવ સે હૈ. અમુક અપેક્ષા એને સરકાર કહેને મેં આતે હૈ તો ભી વો પર્યાય કા આશ્રય, પર્યાય મેં પર્યાય ને દ્રવ્ય કા આશ્રય તો રહેતા હૈ. દ્રવ્ય નો આશ્રય પર્યાય ને તો છે. જે તરફ દ્રવ કી પરિણતિ હોતી વો તરફ પર્યાય ફલક જાતે. દ્રવ પર્યાય વો દ્રષ્ટિ બહાર દેતે તો વો તરફ પર્યાય જાતે. દ્રષ્ટિ સિદ્ધાર્થમાં મેં જાતે તો વો તરફ પર્યાય જાતે. ઇસલિયે વો દ્રવ કા આશ્રય તો રહેતા હૈ પર્યાય મેં. જીતના જો દ્રવ સ્વતંત્ર હૈ પર્યાય મેં ઇતના ફેરે સત્કારક હૈ તો ભી વો દ્રવ કા આશ્રય રહેતા હૈ પર્યાય મેં.
દ્રવ્ય નો આશ્રય તો આવે છે. આશ્રય વગર નહીં, દ્રવ્ય નો આશ્રય તો.